कार्तक सुद बारस शनिवार तारीख 15/11/75 ना दिने पूज्य श्री कांजी स्वामी नु श्री नियमसार शास्त्र मा सुद निश्चय प्रायश्चित अधिकार मा गाथा 119 पर सुवर्णपुरी मा प्रवचन नियमसार शास्त्र पर ना आठमी वगत ना सलंग प्रवचन नो नंबर 95।
સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગ રૂપ લક્ષણ થી લક્ષિત એ મૂર્તિકારી આત્મા, સમસ્ત પરદ્રવ્યોના અભાવ રૂપ લક્ષણ થી લક્ષિત પરિત્યાગમાં જોર આપ્યું, સમસ્ત પ્રકારનો પરિણ્યો ત્યાગ અખંડ નિત નિરાવરણ સહજ પરંપરાની ભાવ કેવો છે ત્રિકાળી વસ્તુ જે સમ્યક દર્શનનો વિષય, બીજી અખંડ નિત્ય નિરાવરણ અનાદિથી નિરાવરણ છે વસ્તુ, હા સહજ પરમ પરિણામી ભાવ ઇદ્રેક એ વસ્તુ એની ભાવના એ પર્યાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય છે, એ ત્રિકાળીની પર્યાય ભાવનારૂપ પર્યાય છે, સમજાણું કાય ત્રિકાળી જે સહજ પરિણામી ભાવ ધ્રુવ નિત્ય એની ભાવના એ પર્યાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રિકાળીની ભાવના છે, એ ત્રિકાળી દ્રવ છે એની આ પર્યાય ભાવના છે, ત્રિકાળી ભાવની આ ભાવના છે એટલે ત્રિકાળી વસ્તુ તરફની આ ભાવના એટલે એકાગ્રતા છે, એ ભાવનાથી એટલે કે ત્રિકાળી નિરાવરણ વસ્તુ છે એની ભાવનાથી પ્રાચ્ય છે ને અધિકાર, ઉદયિક ઉપશમિક ક્ષાયક અને ક્ષુક્ષ્મ ચાર ભાવાંતરો એટલે પરિણામિક ભાવથી અનેરા ભાવો, ભાવાંતર છે ને એ આવી ગયું ખુલાસા પણ એક પેરેગ્રાફમાં આવી ગયું નીચે, એ ભાવાંતરોનો પરિહાર કરવાને એટલે કૃતિકાળી શુદ્ધ ચૈતન ઘન જે એક રૂપ શુદ્ધ ધ્રુવ પરિણામી ભાવ એની ભાવના એટલે તેનો વિષય તેને બનાવીને જે એકાગ્રતા દર્શન જ્ઞાનની ચારિત્રની થઈ એ નિર્મળ પર્યાય તે વર્તમાન પ્રાચિત થઈ ત્રિકાળી પરમ પરિણામી ભાવ એ નિશ્ચય ત્રિકાળી દ્રવ પ્રાચિત છે, સમજાણો કાંઈ એને આશરે ભાવના જે થઈ એને વર્તમાન નિશ્ચય પ્રાયશ્ચિત કહેવામાં આવે છે, એનાથી રાગાદીનો ત્યાગ થાય છે, એનાથી ઉપશમ નો નીચે છે જુઓ હવે એનો પહેલો પાઠ આવી ગયો છે, બીજો અહીં એમ ઉપદેશ શું છે કે બીજો છે ને નોટમાં પરદ્રવ્યો અને પરભાવોનું આલમન તો દૂર રહો, ધર્મીને સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્યને પરભાવ વિકાર એનું આલમન તો દૂર રહો, મોક્ષાર્થીએ પોતાના ઉદયક ભાવોનું સમસ્ત અશુભ ભાવાદિક ઉદયની વ્યાખ્યા કરી, સમસ્ત અશુભ શુભ ભાવાદિકનું એનું પણ આલંબન જેને નથી, ઉપશમિક ભાવોનું જેમાં કાદવ નીચે બેસી ગયેલો એવી જળ સમાન ઉપશમિક સંકિતાદિ એનો પણ જેને આશ્રય નથી, આનું આલંબન તો નથી પણ આનો આશ્રય નથી એમ કે છે, એનો આલંબન નથી. પાઠી છે ને, પાઠમાં છે ને અપસ અપસ રોંગ આલંબન, પાઠ પાઠ છે ને અપસ રોંગ આલંબન એની વ્યાખ્યા કરી છે. મૂળ પાઠ છે આત્મા રૂપી વસ્તુ એનું આલંબન, એનું આલંબન પર્યાય સંકેત દર્શન ના જઈને છે. સમજાણું કઈ એને એવા સાથે સૂક્ષ્મ ભાવોનું અપૂર્ણ જ્ઞાન દર્શન ચારિત્રાદી નિર્મળ પર્યાયોનું પણ જેને આલંબન નથી. પાઠ છે ને અપર સ્વરૂપનું ત્રિકાળી સ્વરૂપનું જેને આલંબન છે. સમજાણું કઈ અપૂર્ણ જ્ઞાન મોક્ષ કેવું નથી ને એ અપેક્ષા સાધક છે ને, અપૂર્ણ જ્ઞાન અપૂર્ણ દર્શન અપૂર્ણ ચારિત્ર આદિ પર્યાયો એનું પણ આલંબન સંકેતને નથી. તેમજ ક્ષાયક ભાવોનું ક્ષાયક સંકેત ક્ષાયક સંકેત આદિ સર્વથા શુદ્ધ પર્યાય છે નિર્મળ, એનું પણ આલંબન છોડવું એનો નામ પરિહાર કહેવામાં આવ્યો. પાઠ છે ને જો ને સ્વરૂપં આલંબન ભાવેણ સ્વભાવ પરિહારમ ત્રિકાળી જ્ઞાયક ભાવ પરમ સ્વભાવ ભાવ એના આલંબને પર્યાય જે થઈ એ પર્યાય સર્વભાવનો ત્યાગ કરે છે. ક્ષાયક ભાવ માત્ર પરમ પરિણામિક ભાવનું એટલે શુદ્ધાત્મ દ્રવ્ય સામાનનું કાલમન લેવું. સમજાવું કાંઈ બહુ ધીમું. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા અને સમ્યક દર્શન પછી પણ સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવા દ્રવ્યનું આલંબન લેવું, પર્યાયનું આલંબન નહીં. કારણ કે દ્રવ્યમાંથી પર્યાય આવે, પર્યાયમાંથી પર્યાય આવતી માટે એનું આલંબન નહીં. સમજાણું કઈ છોટાભાઈ દાતા દ્રવ નથી નીચેથી આવે બધે આવે છે એમ કેવાય છે તેની, પણ દાતા દ્રવ નથી પર્યાય નથી આપણે આવી ગયું. એ અપેક્ષા આવે છે અપેક્ષા માટે બરાબર છે એમાંથી, પણ ખરેખર નિશ્ચય દ્રવ પર્યાય નો દાતા નથી અમિત ગતિ આચાર આવી ગયું. હવે આવે આવી જણાવે તો ખરું ને, પણ જો દ્રવ્યનું બરાબર કારણ હોય તો પર્યાય એક સરખી આવી જઈએ. દ્રવ તો સામાન છે ધ્રુવ, હવે જો એનાથી જ પર્યાય બરાબર આવે એમ જો કહો તો દ્રવ સામાન છે ને ઓછી ઓછી પર્યાય આવે છે એનું કારણ શું? સમજાણું કાંઈ એટલે દ્રવથી આવે છે બરાબર છે, અર્થનો અર્થ એટલો ભેદ ની દ્રષ્ટિ આવે છે એમ કહેવાય છે. અને આવે છે જ્ઞાતિ ને પણ ભેદ પડ્યો ને એટલો કે દ્રવ્ય માંથી પડી એટલો ભેદ વ્યવહાર નહીં થઈ ગયો. ઘણી વાત આ તો કે છે કે જે પર્યાય છે એ આવે છે દ્રવ્યથી દ્રવ્યથી દ્રવ્યમ, પણ પર્યાય એકરૂપ જેવું દ્રવ્ય એકરૂપ છે એવી એકરૂપ પર્યાય નથી આવતી, એની અંદર સહી પર્યાય સ્વતંત્ર છે એમ કે છે. બરાબર કે દ્રવ્ય તો સમાન એક રૂપ છે, તેમ એમાંથી ખરેખર નિશ્ચયથી દ્રવ્યની પર્યાય આવે તો એક સરખી પર્યાય આવી જઈએ. અને અહીં ઓછી સંકી ઉત્સમ કક્ષાય ચારિત્ર ઉત્સમ કક્ષાય એવી પર્યાયો જે પડે છે, એ અપેક્ષા એ દ્રવ્ય સમાન છે એ પર્યાય નોંધાતા નથી. અરે આવો વાત ભાઈ ભાઈ, એ અમિત ગતિ આચાર મારે તેને વાંચ્યું હતું ને આપણે યોગ સાર વ્યાખ્યાન વાંચી ગયા છે, એમાં એવું છે પર્યાય આ દ્રવ્ય પર્યાય નો દાતા નથી. ગજબ વાતું છે ભાઈ. ધ્રુવ માંથી આવે છે પણ ધ્રુવ માંથી આવે ભેદ પડી ગયો, એ તો વ્યવહાર થઈ ગયો. અને આવે છે કીધું નાઈન વાત કે ધ્રુવ છે એ ધ્રુવ જ ખરેખર કારણ જો પર્યાય નું હોય તો પર્યાય એક સરખી આવી જોઈએ. પર્યાય ભિન્ન ભિન્ન જાતની આવે છે, ઓછી વધી એમ તો ભિન્ન ભિન્ન જાતની આવે છે. જો સામાન્ય એક વસ્તુ છે અને એને કારણે પર્યાય તો એક સરખી આવી જોઈએ. જેની વાત નવું બાપુ આપો જી યોગ સામે કઈ છે અમિત ગતિ આચાર્ય આઈએ ત્યારે નથી અત્યારે, અત્યારે લેવું છે કે દ્રવ્યમાંથી દ્રવ્યની જે ભાવના કરે એ પર્યાય છે. ભાવના કરે સમ્યક દર્શન જ્ઞાન દ્રવ્યની, એ સમ્યક દર્શન પર્યાય ની અને દ્રવ્યની એમ નહીં, એ તો તદ્દન સત્યથી વિરોધ છે, ન્યાયથી વિરોધ છે, પરમાગમથી વિરોધ છે, ન્યાયથી વિરોધ છે. ન્યાયમાં એમ આવતું નથી કારણ કે પર્યાય એનું આલમન લે, પર્યાય માંથી પર્યાય આવે એમ ક્યાં થયું સમજાણું કઈ. પર્યાય છે શુદ્ધ બને પણ એક પર્યાય એક સમય નહીં, બીજે સમય બીજી ચીજ હશે ત્રીજી જ આવે છે. એટલે ખરેખર ધ્યેયમાં ન રહ્યું સમજાણું કઈ. એથી અહીં કહ્યું પાઠ છે નહીં તો અહીં જુઓ કે ટીકા છે ના તો અમૃતચંદ્રાચાર્ય ની ટીકા, જેની ટીકા ગણધર જેવી ટીકા છે. અને આ તો નિયમ સાર છે એટલે પદ્મભવદારી, પણ એ પદ્મભવદારીએ કહ્યું કે આ ટીકા તો ગણધરો થી ચાલી આવી રહી, અમારા જેવા મંદ બુદ્ધિ શું કરશે એમ કે છે. કાલ બતાવ્યું છે ને હા કે છે કે ક્ષાયક સંકિતાદિ સર્વથા શુદ્ધ પર્યાયનું પણ આલંબન છોડવું પાઠ છે નહીં. આલંબન અપસ્વ રૂપમ એમ શબ્દ છે ને, આત્માના રૂપનું આલંબન લેવું એટલે ધ્રુવનું આલંબન લેવું, એ પાઠ જ પોકારે છે કુંકુંદાચાર્ય નો. અમૃતચંદ નારાચાર્ય ને તેનો અર્થ કર્યો છે અપસ્વ રૂપમ, આત્માનું રૂપ ત્રિકાળ એક રૂપ એનું આલંબન લેવું એ પર્યાય છે. એ આલંબન લેનારી પર્યાય છે એ કે છે. અને માત્ર પરમ પરિણામિક ભાવનું એટલે કે શુદ્ધ સામાનનું આલંબન લેવું, એમાંથી પર્યાય આવે છે માટે એનું આલંબન લેવું એમ એ અપેક્ષા એ સમજાવું કઈ. જેથી પચાસમું ગાથમાં કહી ગયા છે કે ચાય તો ક્ષાયિક સંગીત હોય પણ એ પરદ્રવ્ય છે. કેમ કે જેમ પરદ્રવ્યમાંથી પર્યાય નથી આવતી એમ ક્ષાયિક સંકેતમાંથી પર્યાય આવતી નથી. આવો તે મારજ છે વિતરા સરોજ ને કહ્યું મારું બાપા આ વસ્તુ છે સમજાણું કઈ. ત્રિકાળ ભગવાન આત્મા અનંતી પર્યાયનું પિંડ રૂપ ન્યાય ભાવ, એ પર્યાય ન રહી હવે અંદર ગુણ મેં ધ્રુવ રૂપ થઈ ગયું. હા એક રૂપ ભાવ એના આલંબન થી એટલે એની ભાવનાથી, ભાવના થઈ એ તો ઉત્પાદ પર્યાય થઈ, તો એ ઉત્પાદ પર્યાય થી પૂર્વની પર્યાય જે વિકાર આદિ છે તેનો નાશ થાય. જાણું પણ આ તો પાછા ત્રણ ચારે બાબનો નાશ થાય એમ કહ્યું. એટલે કે ચારે ભાવનો આશ્રય કરવો નહીં, આલંબન ચારે ભાવમાં લેવું નહીં એમ કે છે. ભગવાનભાઈ આવી વાત હું જેની બહુ બાપુ, લોકો ક્યાંક નું ક્યાંક ખેલતી ધર્મ માનીને બેઠા છે. ગુજરાત સૌ નદી સમ્યક દર્શનની શરૂઆત, પ્રથમ સમ્યક દર્શનની શરૂઆત એ ત્રિકાળ દ્રવ્યને આશ્રય થાય છે, અને પછી પણ જે પર્યાય નિર્મળ થાય છે એ દ્રવ્યને આશ્રય થાય છે, પર્યાયને આશ્રય નહીં. સમજાવું કઈ તો સમજાય છે કે નથી સમજાય એવું નથી. બેન બે ચાર જોઈએ અમારે ચંદુભાઈ, વાત એમ જ છે. હે હા તો એમ જ વસ્તુ એમ જ છે ત્યાં. હા ભેદ નો નહીં, અભેદ નો આલંબન એકલા દ્રવ્ય નું. એ તો 18-19 માં આલંબન આવી ગયું. 18-19 અલિંગ્રમ દ્રવ્યમાં ગુણ છે ખરા, પણ એ તો ભેદ રૂપે છે. એ ભેદ નહીં, અભેદ સ્વરૂપ ખંડાનંદ એનો આશ્રય લેતા એ પરને ગુણ ભેદને સ્પર્શતું નથી, અને ત્રિકાળી આત્માનો આશ્રય લેતા દ્રવ્ય પોતે પર્યાયને સ્પર્શતું નથી. સમજાણું કઈ? અને અનુભવની જે પર્યાય છે એ દ્રવ્યને સ્પર્શતું નથી, કારણ કે દ્રવ્યનો અનુભવ નથી. અનુભવ તો પર્યાયનો છે, દ્રષ્ટિ પર્યાય છે ઉપર એમ નથી. ત્યાં દ્રષ્ટિ તો ધ્રુવ પર છે, પણ ધ્રુવ પર દ્રષ્ટિ થતા જે પર્યાયમાં વેદન આવ્યું એ વેદનમાં પર્યાય નહીં, એ વેદન તે આત્મા ધ્રુવ નહીં સ્પર્શતો નથી. પ્રત્યભી જ્ઞાનનું કારણ એવું જે સામાન દ્રવ્ય તે પર્યાયને સ્પર્શતું નથી, એ તે દ્રવ્યને સ્પર્શતું નથી. પ્રત્યભી જ્ઞાનનું કારણ એવો જે ત્રિકાળ આત્મા તે દ્રવ્યને સ્પર્શતો નથી, પર્યાયને સ્પર્શે, પર્યાયનું વેદન કરે છે. વેદન તો આનંદ પર્યાયનું આનંદનું હોય કે નહીં, સમજાણું કઈ? 11મી કાથામાં આવ્યું કે જ્ઞાયક ભાવ તીરો ભાવ હતો તે આવિર્ભાવ થયો, એટલે શું? ત્રિકાળે જ્ઞાયક ભાવ તિરોભૂત હતો એટલે પર્યાય એનો આશ્રય લીધો નહોતો, એટલે છે આવ્યું દ્રષ્ટિમાં આવ્યું નહોતું. દ્રષ્ટિએ જયારે એનો આધાર લઈને કબૂલ્યું ત્યારે જ્ઞાયક ભાવ આવિર્ભાવ એટલે પ્રગટ્યો એમ કહેવામાં. દ્રષ્ટિમાં જ્ઞાયક ભાવ આવ્યો એટલે જ્ઞાયક ભાવ પ્રગટ્યો એમ કહ્યું. 11મી કથા હે પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એ જ્ઞાયક ભાવ પણ આને લીધે જોયું. જ્ઞાયક ભાવ આવિર્ભાવ પણ જ્ઞાયક ભાવ તો છે એ આવિર્ભાવે નથી, તીરો ભાવે નથી, પણ જ્ઞાયક ભાવ ધ્રુવ સ્વરૂપ પર્યાય એનો કબૂલ્યું નહોતું એટલે એ આવિર્ભાવ નહોતો, તીરો ભાવ હતો. સમજાણું કઈ? પણ પર્યાય સમ્યક દર્શન પર્યાય એને કબૂલો કા છે એટલે આવિર્ભાવ પણ એમ કહેવામાં આવે. આવી વાત કેટલી સ્પષ્ટ છે, ચોખ્ખી દેવા જેવી, જેમાં તર્કને કોઈ અવકાશ નથી. આવિર્ભાવ પણ કહેજો, જ્ઞાયક ભાવ પણ આને લીધે આવિર્ભૂત કરવામાં આવેલા સહજ જ્ઞાયક ભાવ પણ આને લીધે એનો અર્થ દ્રષ્ટિ એ જયારે કબૂલ્યો કે આ વસ્તુ ત્રિકાળ અખંડ આનંદ પ્રભુ છે ત્યારે જ્ઞાયક ભાવ પર્યાયમાં કબૂલ કર્યો એટલે આવિર્ભાવ થયો એમ કહેવામાં આવે છે. ન્યાયિક દ્રવ્યભાવ તો જે છે એનાથી સુધી છે, સમજાણું કઈ સમજાય છે ને બેન? આવી ઘણી વાત હું બહુ વાત નિગુણ એસા ને એસા દ્રવ્ય અનાદિક એસા હે, એ તો ખ્યાલમાં આવ્યો ત્યારે છે એમ ખ્યાલમાં આવ્યો, આવી બા પ્રી ગયો એમ દેખામાં આવ્યો. ઓહો સમજાણું કાંઈ. તેના અલંબનારો ભાવ શું કે છો? માત્ર પરમ પરિણામી ભાવનું એટલે શુદ્ધાત્મ દ્રવ્ય સામાનનું આલંબન લેવું, તેને આલંબનારો ભાવ જ મહાવ્રત, એને મહાવ્રત કહેવું એ કહેશે પછી હમણાં. આ વિકલ્પ વાળો મહાવ્રત નહીં, નિર્વિકલ્પ દશા એ ત્રિકાળીને આલંબનારો ભાવ તેને નિર્વિકલ્પ દશા ને મહાવ્રત કહેવામાં આવે છે. ભાઈ નીચે મહાવ્રત બોલે આસન વિકલ્પ એ નહીં, એને સમિતિ કહેવામાં આવે છે. સમિતિ જ્ઞાયક ભાવનું પરિણમન આલંબન લઈને થયું એ નિર્મળ પર્યાયને સમિતિ કહેવામાં આવે છે, વિતરાગ પર્યાયને સમિતિ કહેવામાં આવે છે. સમજાણું કઈ. એને ગુપ્તિ કહેવામાં આવે છે, આવે છે હમણાં આવશે મંદર ટીકામાં આવશે આપણે ટીકાળી જ્ઞાયક ભાવ એને અવલંબન લઈને જે પર્યાય પ્રગટિ વિતરાગી પર્યાય, એ વિતરાગી પર્યાય એટલે નિશ્ચય પ્રાચીત, એને મહાવ્રત કહીએ, એને પાંચ સમિતિ કહીએ. જો સમજાણું કાંઈ. કેમ કે રાગની રૂપી હિંસા છે એ ન થઈ અને અરાગી પરિણામ પ્રગટ થયા તે જ અહિંસા મહાવ્રત છે. આ નિશ્ચય મહાવ્રત પાંચ મહાવ્રતના વિકલ્પ છે તો આશ્રમ છે એ નહીં, અહીં તો ધ્યાનથી આશ્રમ મહાવ્રત છે એમ કેવું છે. હા હા ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એનું જે ધ્યાન એટલે એનું સન્મુખ થઈને લીનતા, એ લીનતાને મહાવ્રત કહેવામાં આવે છે, એને અહિંસા કહેવામાં આવે છે. એને સત્ય પ્રગટ્યું એને એને સત્ય મહાવ્રત કહેવામાં આવે છે. એને અદત નામ ક્યાંયથી લીધું નથી ને અંદરથી આવ્યું છે રાગ વિજ્ઞાન માટે અદત એવું ત્રીજું મહાવ્રત એને કહેવામાં આવે છે. બ્રહ્મચર્ય બ્રહ્માનંદનો નાથ પ્રભુ એનો આશ્રય જે નિર્મળ બ્રહ્મ પ્રગટ્યું એ પર્યાયને બ્રહ્મચર્ય વ્રત કહેવામાં આવે છે. આ શરીરથી બ્રહ્મચર્ય પાળીને એની આ વાત નથી. અને વસ્તુ પોતે અપરિગ્રહ સ્વરૂપ જ છે, વિકલ્પનો પણ જેમાં પરિગ્રહ નથી, વસ્તુ પોતે જ પરિગ્રહ સ્વરૂપ છે, આત્માને આત્મા પરિગ્રહ છે. એને જે એની પર્યાયમાં પકડ્યો નિર્મળ દશા કરી એ અપરિગ્રહ મહાવ્રત કહેવામાં આવે છે. અને એ આત્મા આનંદ સ્વરૂપ જે ધ્રુવ એનો અવલંબે જે પર્યાય પ્રગટિત ઈરિયા સમિતિ છે એ જોઈને આત્માને જોઈને પરિણતિ પ્રગટિ છે એ ઈરિયા સમિતિ છે. એ પેલું આપણે લીધું શરૂઆતમાં લીધું છું એની ભાષા સમિતિ. ભાષા એટલે જેમાંથી નિર્મળ ધ્વનિ ઉઠે પરિણતિની, એ નિર્મળ પરિણતિને ભાષા સમિતિ કહેવામાં આવે છે. એસણા સમિતિ જેને ત્રિકાળ આત્માને શોધી એસણા શોધીને નિર્મળ પ્રગટ કર્યા એ પર્યાયને એસણા સમિતિ કહેવામાં આવે છે. નવમીભાઈ આવો તો બધા એ પેલે ગાથામાં પણ આવી જ કરે સીધી ચાલે. હા હા અરે ભગવાન પરમાત્મા બિરાજે છે. હા હા પૂરણ સ્વરૂપે પરમાત્મા પૂછો ભાઈ એની ઉઠે જાય એનું આલંબન લે, એની પર્યાયને નિર્મળતા વિતરાગતા થાય, એને આ એસણા સમિતિ કહેવામાં આવે છે. આદામ મુખ્ય જે સ્વરૂપ છે તે હું ગ્રહ્યું અને રાગનો અભાવ થયો એ આદાન નિક્ષેમ સમિતિ નિર્મળ દશા તેને કહેવામાં આવે છે. વિચાર પાસમ ખીલશે સમિતિ છે ને, વિકાર આદિ વિષ્ટા સમાન છે તેને છૂટી ગઈ અને નિર્મળાનંદ શા અંદરથી પ્રગટ થઈ એને પાંચમી સમિતિ કહેવામાં આવે છે. આ સત્ય છે, આ નિશ્ચય સત્ય છે. ગુપ્તિ એમ ગુપ્તિ લઈ લઉં. હવે સમિતિ જે આત્મા જે ટીકાળ જ્ઞાન ભાવ ધ્રુવ ભાવ પરમ પરિણામિક ભાવ જે પર્યાય વિનાનો ભાવ એની એમાં એને અવલંબને જે પર્યાય પ્રગટ થાય એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે, એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ મીઠામી ડુંગળે એ બધો વ્યવહાર વિકલ્પી આશ્રમ છે. આલોચના ભગવાન પરમ પરિણામિક ભાવને જોવું, જ્ઞાનની પર્યાય દ્વારા તગતગાકર જોવું, એવી જે નિર્મળ પર્યાય થાય એને સંવર અને આલોચના કહેવામાં આવે છે. પ્રત્યાખ્યાન જે ભગવાન પૂર્ણાનંદનો નાથ એને અવલંબે વિતરાગી પર્યાય થાય એને પચખાણ, જ્ઞાનની થીર દશા વિતરાગી દશા એને પચખાણ કહેવામાં આવે છે. આવું માલ ભાર્યા છે લોકો, એ બધું વ્યવહારમાં વ્યવહારમાં ગૂંચવી દીધું ને, અને વાર આખી હું પડી રહી વસ્તુ સમજાણું કઈ પ્રાયચિત એક આવી ગયું પહેલું કે પ્રાય નામ ઉત્કર્ષપણે ચિત્ત નામ જ્ઞાન બોધ એવો જે આત્મ સ્વભાવ ટીકાવ એ પ્રાયચિત છે, એને આશરે જે પર્યાય નિર્મળ વિતરાગ પ્રગટ થાય તે વર્તમાન નિશ્ચય પ્રાચીત પર્યાય રૂપે છે. એવું છે, આપણે પહેલી ગાથામાં કીધું છે આપણે વગેરે બધું છે. પાઠ છે ને એનો વિસ્તાર કર્યો છે, પાઠમાં આનંદ લીધું, ટીકામાં આશ્રય લીધો, ટીકામાં આશ્રય લીધો ટીકાઓમાં, એટલે આત્મ સ્વરૂપનું પાઠ છે ને. અપસરૂમ અપસરૂમ આલંબણમ અપસરૂમ આશ્રય ટીકા મૈયા છે, સ્વાત્મ આશ્રય નિશ્ચય ધર્મ ધ્યાનમ. આત્મ સ્વરૂપનું આત્મ સ્વરૂપ એટલે ટીકા પરમ સ્વભાવ ભાવ પરિણામિક ભાવનું એટલે ટીકાળી જ્ઞાયક ભાવનું, એટલે કે જે જ્ઞાયક ભાવમાં કોઈ પર્યાય છે જ નહીં, પહેલેથી 14 ગુણ સ્થાનની પર્યાયો જ્ઞાયક ભાવમાં નથી, એવો જે જ્ઞાયક ભાવ એનું આલંબન એ આત્મ સ્વરૂપનો આશ્રય બે બોલતો આમાં આવ્યા પાઠના ટીકાના એકદમ કઈ આત્મ સ્વરૂપ સન્મુખતા સતની મુખ હે સતનું મુખ અમે અમે કરવું, વિમુખ છે તેને સન્મુખ કરવું. ભાઈ માર્ગ આપણો વિતરાગ જનેન્દ્ર દેવ એ દ્રવ ની ગુણ ની પર્યાય ભગવાને કયા જાણ્યા એ વસ્તુ બીજે ક્યાંય છે, એના વાળાને ખબર નહીં કે દ્રવ શું ગુણ શું પર્યાય શું. શાસ્ત્રી નતા આવ્યા, શુભ શાસ્ત્રી છે ને એ છે હજી ને, એ બિચારા આવ્યા છે પંડિત છે છે એ છે, આ મરી ગયા બિચારા ઉપાધ્યાય મરી ગયા, બહુ નરમ માણસ હતો આપણને ત્યાં હમણાં આવ્યો હતો બેંગ્લોર આવ્યા છે ઉપાધ્યાય હતા બે, કેવું નામ શું કીધું હજી ના નરમ માણસ હતો બહુ ખુશી કે આવ્યો અમે ઉતર્યા ત્યાં આવ્યા, મહારાજ આપની હાજરીમાં આપને હાથે કુંકુંડાચાર્યના જેટલા આવડા છે શું કીધું હે અસલિખિત પ્રત્યે બહાર આવે તો બહુ સાફ ખ્યાલ છે નહીં ક્યાંય પડતો મારું કામ ન્યાય ઘેરી આવ્યા પ્રવીણબેન વિચાર ને પ્રવીણબેન ઘેરી વિચાર ચંદ્રકાંત ભાઈ પ્રવીણભાઈ છે બેંગ્લોર બેંગ્લોર પ્રવીણભાઈ ને ઉતરતા ને પ્રવીણભાઈ નહીં ને રાજકોટ વાળા ત્યાં આવ્યા છે પંડિતજી બિચારા નર માણસો એકદમ હાથફટ હાથફટ થઈ ગયું છે એવું છે આય કે છે કે આત્મ સ્વરૂપ પ્રતિ સન્મુખતા એ આલંબન આશ્રય સન્મુખતા બધું એકાર છે ધ્રુવ સ્વરૂપ જે પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન એની સન્મુખતા એ પર્યાય એની સન્મુખતા આત્મ સ્વરૂપ પ્રતિ વલણ 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 એની તરફનો ઝુકાવ એના તરફનું વલણ પર્યાય ઉપર ને રાગ ઉપર જે વલણ છે એ મિથ્યા દ્રષ્ટિ છે પર્યાય મુંઢા પર સમયા એ વલણ દ્રવના સ્વભાવ સન્મુખ થવું એ બધું આશ્રય આલંબન એકાર છે આત્મ સ્વરૂપ પ્રત્યે ઝોક ઝોક ઝૂકવું ઝીકાવ પ્રત્યે ઝૂકવું અને આત્મ સ્વરૂપનું ધ્યાન આ ધ્યાન ના આવે છે આત્મ સ્વરૂપ જે ટીકાળી એનું ધ્યાન એટલે પર્યાય અને પરમ પરિણામી ભાવની ભાવના પરમ પરિણામી ટીકાળ વસ્તુની ભાવના સર્વજ્ઞ પરમાત્મા વાણી તો વાણીની છે વાણી કઈ પ્રથક છે પણ વાણીમાં જે આવે એના અંતમય ભાગને તો દણધર રચના કરે હા હા એવો ભાવ જાણું એટલો ભાવ વાણીમાં સ્વપર કહેવાની સામર્થ્ય વાણીમાં આત્મામાં સ્વપર જાણવાની સામર્થ્ય વાણીમાં સ્વપર કથન કરવાની તાકાત છે એ વાણીમાં બધું આવે પણ એથી જાણ્યું એથી અનંતમાં ભાગે આવે કે સારા અને અનંતમાં ભાગે હજી ગંદર તેને જીલે રચે પંચાય જાય કે છે કે બાર અંગી થૂળ છે ભાઈ પંચાય જાય બાર અંગી થૂળ છે જેમાં 14 પૂર્વાયા બધું થૂળ છે બાર અંગ છે એ થોડું છે કીધું છે એમાં સૂક્ષ્મ કથન આવ્યું નથી સમજાણું કઈ અમચંદભાઈ કેમ વાડી જર અને કેવરાવું ચૈતન પોતાના મિત્રના ગુણ દુશ્મન પાસે કેવરાવવા કેટલા કે એમ ત્રણ લોકનો નાથ અરૂપી ચિત્ત ઘન આનંદ જેને ભાષાને સ્પર્શે નથી ભાષાને અજોય નથી એવી ભાષામાં જે આવે તો અનંતમાં ભાગની વાત ને હવે બાપુ સમજાણું કઈ બહારની વિકલ્પ કેવો છે ટીકા વિકલ્પ છે પણ એમાં કહ્યું છે આ કે આત્માનો અનુભવ કરવો એમ ત્યાં કહ્યું છે ભગવાન આત્મા દ્રવ સ્વભાવ તેની પર્યાયમાં અનુભવ કરો સમજાણું કઈ પ્રવર્તન સામે કહ્યું સવારમાં છેલ્લી ગાથા આ બધો સમૂહ પદાર્થનો સમૂહ કયો ભગવાને પણ એમાં આત્મા પરમાનંદ સ્વરૂપ શુદ્ધ ઘન છે તેને અનુભવો એ સાર પદાર્થ છે એ પ્રવચનનો સાર છે બસ એ પંચોતેર સવારે કઈ આ તો પ્રવચન સાર છે પણ પ્રવચન સાર એનો સાર શું એ અખંડ પૂરણ સ્વરૂપ નિરાવરણ જાતા એ તેનું ધ્યાન કરવું, જાતા આત્મા એનું ધ્યાન એ પર્યાયમાં એનું કરવું, પર્યાય નું ધ્યાન પર્યાય નહીં કરવું. હવે નહી, એ બધા કુતરકુથી બધું હું કરેલું છે ભાઈ, હું તો આપણે ખરી વાત કરી છે. સમજાણું કઈ? હા હા, એવી બુદ્ધિ ક્યાંથી સુધી? એ શું થયું ભાઈ? બહુ આખું કામ બરાબર સાંભળતા તેમ છું કે આ શું થયું સાથે. હા હા, ત્રણે લોકના નાથ ગણધરો નો પુકારા છે કે એકલા દ્રવ્ય નું ધ્યાન કરવું. સમજાણું કઈ? કે ધ્યાન ની પર્યાય છે એનો વિષય ધ્રુવ ત્રિકાળ છે. અરે રે, આ તો મૂળ માં પાયામાં આખો ફેર. એ બધી વિશે વસ્તુ છે, તો જાણવાની અપેક્ષાની વાત છે, પણ એનો સાર છેલ્લો શું લીધો છે? છેલ્લો દ્રવ્ય નું ધ્યાન કરવું, એ ત્યાં તો શું બધા પ્રકાર લીધો છે જાણવાની અપેક્ષા, પણ એનો સાર પાસે અંદર માં ધ્રુવ માં કરવું તે આવે છે ને દર્શન. પહેલા ને પછી વિરોધ હોય જીન વાણી નહીં. એક બાજુ એમ કે પરમ ભગવાન પુતાર છે તેનું આલમન લેવું, બીજી બાજુ એમ કે દ્રવ્ય ની શુદ્ધ પર્યાય છે એટલું લેવું, એ તો વિરોધ થતો છે. એ જીનવાણી હોય, અજ્ઞાની ની વાણી છે, એ તો જીનવાણી એવી ન હોય. સમજાણું કઈ? સચ છે, અહીંયા વાત આવી છે ભાઈ, તો ઉગાડી મૂકી જાય છે. અહીં કે છે પરમ પરિણામી ભાવની ભાવના, એટલે ત્યાં માથે કીધા બધા ભાવ. હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન છું, જોયું? હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન છું એવી પરણતી, એ બધાનો એક અર્થ છે. સમજાણું કઈ? શું થાય વ્યવહાર થઈ ગયો? વ્યવહાર સંકિત નો વિષય, રાગ નો વિષય થયો, રાગ નો વિષય થયો, સંકિત નો વિષય ન રહ્યો. નીચે છે મોટી મોટું આખો મોટો ફેર, ઉગમ નો આખો નો ફેર છે. હું જાણું કઈ? આ કહ્યું હવે આપ ત્રીજી ત્રીજી લીટી. ચાર બાવન કરોડનો પરિહાર કરવાને અતિ આસનભવ જીવ, અતિ આસનભવ જીવ સમર્થ છે. તેથી જ તે જીવને પાપાટવી પાવક, હા હા હા, પાપરૂપી મોટી અટવી વન એને બાંધનારો અગ્નિ કયો છે? હા હા, અગ્નિ પાપ રૂપી અટવીને પાવક નામ અગ્નિ કયો છે? આ હા, શું કહ્યું? કે જેણે ત્રિકાળી પરમ ભાવની ભાવના એકાગ્રતા કરી, એ જીવ અજ્ઞાન, અજ્ઞાન તો નથી ત્યાં હવે, પણ રાગદ્વેષની રૂપી અટવી સંસાર એને બાળવાને તે અગ્નિ છે. હા હા હા, સમજાણું કઈ? આમ હોવાથી પાંચ મહાવ્રત દેખો, એ આત્મા ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ ધ્રુવ એની સન્મુખના એના આશ્રયની જે પર્યાય, તે પર્યાયને મહાવ્રત કહીએ. નિશ્ચય મહાવ્રતા હો, તે પર્યાયને પંચ સમિતિ કહીએ. વિતરાગી પર્યાય નિશ્ચય પ્રાચીત, નિશ્ચય પ્રાચીત દ્રવ્યનું એ સૂત્રકાળી વસ્તુ અને એના આશ્રય અવલંબે જે પર્યાય પ્રગટી વર્તમાન, એ નિશ્ચય પર્યાય પ્રાચીત, એ નિશ્ચય પર્યાય પ્રાચીત ને મહાવ્રત કહો, પંચ સમિતિ કહો, ત્રણ ગુપ્તિ કહો, પ્રત્યાખ્યાન કહો, પ્રાચીત આલોક વગેરે બધું ધ્યાન જ છે. દેહનું ધ્યાન થી આ બધું શેખે છે. સમજાણું કઈ? ધ્યાન જ છે અર્થાંત પરમ પરિણામિક ભાવની ભાવના રૂપ જે ધ્યાન જોયો, પરમ પરિણામિક ભાવ જે ધ્રુવ એની ભાવના એવી જે પર્યાય રૂપ તે જે ધ્યાન તે જ મહાવત ને પ્રાચ્યતાથી બધું છે. હજી તો વ્યવહારના મહાવ્રતના ઠેકાણા નથી. હા, નિશ્ચય વિજ્ઞાને પણ નવમી ગ્રી ગયો એના મહાવૃત્તિ પંચમાવર્ત વ્યવહાર હતા હતા. વ્યવહાર નિશ્ચય વિના વ્યવહાર હોય છે ને કહેવાય છે. એને માટે આહાર પાણી કરીને લેતા નહીં પ્રાણ જાય તો, કારણ કે વ્યવહારમાં વાંધો ઉઠે તો આ જેમથી વિરુદ્ધ થયું. તો વ્યવહાર નથી એનો હાથો, નિશ્ચય તો છે જ નહીં. આવી બાપ ભાઈ બધું છે કીધું, એટલા બે પાંચ ઘરાવી ગયા. શું કીધું? જે જે ભગવાન પૂર્ણાનંદ ધ્રુવ એનું જે ધ્યાન એટલે એના સન્મુખની પર્યાય, એ પર્યાયને આ બધું લાગુ પડે. મહાવ્રત એને કહો, સમિતિ અને બધું આ છે. સમજાણું કઈ? જુગરાજી આવું બધું ન્યાય નથી ક્યાંય એમાં તમારે ધન કહેશે મનુષ્ય માં એ ધન કહેશે ભાઈ ભાઈના વડે બે રહેવા છે. તમે થન કરશો તક નહીં? તમે તમે એ તો હોય ને બધા એ તો કેવું. અરે આ મારક બાપ માવી નું વર્ણન કર્યું છે બહુ સારું ભાઈ. એમ વનવાસમાં નહોતા ગયા પ્રુપ માવી, એ આત્મા અવસ્થા હતા. બહુ બહુ સરસ છે. મારા નો ક્ષોભમ છે ને હુકમ છે. બેંગ્લોર આવી ગયા છે એ આપણે ધન ચક્ર. હા હા, હવે આ 119 ગાથાની ટીકા પૂરણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક કહે છે. ટીકા તો અમૃતચંદ્ર આચાર્ય એટલે પૂનમ મોરદાર દેવી એની ટીકા ના, એની ટીકા છે. કલશ એનો છે. યુદ્ધાત્મન વિચલમના શુદ્ધાન શુદ્ધમ આત્માનમ એકમ નિત્ય જ્યોતિ પ્રતિહતમ પુંજમ આદંત શૂન્યમ જાત્વાદસ્રમ પરમ કલયા સાર્ધમાનંદ મૂર્તિ જીવન મુક્તો ભવતી તરસાસુ અયમ આચાર રાશિ. તિમિર પુંજ નો નાશ કર્યો છે. આ પર્યાય ની વાત આવે છો. જેણે નિત જ્યોતિ વળી તિમિર નામ અજ્ઞાન રાગ નો કુંજ નો નાશ કર્યો છે. જે આદિ અંત રહિત છે એ દ્રવ છે. હજી પછી એને આશ્રય પ્રગટ પર્યાય આચાર રાખી છે એમ કેવું છે. જેણે નિત જ્યોતિ વળી તિમિર કુંજ નો નાશ કર્યો છે, આદિ અંત રહિત આત્મા ભગવાન છે. પર્યાય તો આદિ અંત વાળી છે. ઉત્પન્ન થાય ને વ્યય થાય, ઉત્પન્ન થાય એક સમય રહે, એક પર્યાયનો કાળ જ એક સમયનો છે. આ તો અનાદિ અંત આદિ અંત રહી છે. જે પરમ કળા થઈ છે, કળાના અંદર શક્તિ હો, પર્યાયની વાત નથી. આનો આશ્રય કરે તે પર્યાય થાય એમ કેમ છે. પરમ કળા થઈ છે, ત્રિકાળ પરમ આનંદની કળા અંદર ભરી છે. દરેક વસ્તુ હોય, એક નાનોની પણ દરેક ગુણની કળા એમાં પડી છે. અને જે આનંદ મૂર્તિ છે આને આશરે પર્યાય થાય એમ કેવું છે? જે આનંદ મૂર્તિ પ્રભુ છે, અતિન્દ્રિય આનંદનો મૂર્તિ, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પૂર્ણ ધ્રુવ, અતિન્દ્રિય આનંદનો પિંડ ચૈતન, એવા એક શુદ્ધાત્માને, એવા એક શુદ્ધાત્માને હવે પર્યાય છે. જે જીવ શુદ્ધાત્મામાં વિચરણ મનવાળો થઈને, એવા શુદ્ધાત્માને, જે જીવ શુદ્ધાત્મામાં અવિચળ મનવાળો થઈને, અવિચળ ભાવ વાળો થઈને, એમ જેવું માલંબણ ભાવે છે ને, અવિચળ મનવાળો, એટલે નિર્મળ પર્યાયને અવિચળ પણ એ દ્રવ્યમાંથી રાખીને, હા હા હા, નિરંતર જાવે છે. નિત્યાનંદના નાથને જે પર્યાયથી જાવે છે, હા હા, આ પર્યાય છે, અવિચળ ભાવ એ પર્યાય છે. શુદ્ધ આત્મા એ વસ્ત્ર છે, ત્યાં સુધી દ્રવી લીધું. અવિચળ મનવાળો થઈને પર્યાય ધ્યેયમાંથી ખસે નહીં એવી રીતે ભાવ વાળો થઈને નિરંતર ધ્યાવે છે ધ્યેયને. હા, સમજાણું કઈ? ત્યાં આચાર રાખી જોવો, એ પર્યાય એમ, એ આચાર રાશિ, ચારિત્ર પુંજ, ચારિત્ર સમૂહ રૂપ, જીવ શીઘ્ર જીવન મુક્ત થાય છે ને, એને અલ્પકાળમાં કેવળ જ્ઞાન ને મુક્ત જીવન મુક્ત થાય. ત્રણ વાત કરી, દૈવ જે ત્રિકાળી છે તેનું જે ધ્યાન કરે છે તેને નિર્મળ પર્યાય થાય છે, અને નિર્મળ પર્યાય દ્વારા જીવન મુક્ત થાય છે. સમજાણું કઈ છે ને? આચાર રાશિ ચારિત્રનો પુંજ થયો, વસ્તુના આશ્રય જે થીર થયો, અવિચળ ભાવ આવો, પર્યાયમાં અવિચળ ભાવ, અવિચળ ભાવ સ્વરૂપ તો ભગવાન છે. અરે એને દ્રવ્યના ગાણાએ સાંભળ્યા નથી. હા, કોણ છે, કેવો છે, ક્યાં છે, એની પાત્રતા નું હોય તો મળે નહી. ભગવાન બિરાજે છે મારુતિમાં, કેમ ત્યાં ન જીનો? શુદ્ધાત્માને આનંદ મૂર્તિ, એવા એક શુદ્ધાત્માને, બીજી પર્યાય નહીં એમાં, એક શુદ્ધાત્માને. જે જીવ શુદ્ધાત્મામાં અવિચળ ભાવ વાળો થઈને, હા હા હા, એ વર્તમાન પર્યાય છે. અવિચળ ભાવ વાળો થઈ નિરંતર ધાવે છે, નિરંતર તેની પર્યાય દ્રવ્ય તરફ ઢળી ગઈ છે. હા હા હા, એ આચાર રાશિ, એ ચારિત્રનો પુંજ, જીવ આચાર રાશિ, જીવ ચારિત્રના પુંજ વાળો જીવ શીઘ્ર અલ્પકાળમાં જીવનમુક્ત થાય છે. આમાં ક્રમબદ્ધ ક્યાં રહ્યું પાછું? આ તો શીઘ્ર ઝટ મુક્તિ થાય એમ કીધું, પણ એ ક્રમબદ્ધમાં જ આવ્યું કે આવી ચારિત્રની દિશા છે એને થોડા જ કાળમાં કેવું જ્ઞાન થાય એવો જ એનો ક્રમ છે. સમજાય છે કાંઈ? આ બધા તર્ક કરે આવા માણસ, આમાં શીઘ્ર જાય, કનબદ ક્યાં આવ્યું, ફલામ ક્યાં આવ્યું, શું થાય જીવને, યોગતા એવી ન હોય, ત્યારે બીજું ઊંધું શું જોઈએ. હા હા હા, 189 થયો ને કળશ. એકસો વીસ શ્લોક. કળશ થઈ ગયો નેવું. સુવ અશુવ વયણ રયણ રાગાદી ભાવ વારણમ કીઠા અપાન જો જાયદી હા 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 તસુ નિયમ હવે નિયમ છોડી શુભાશુભ ભાવ વચનને એ તો બાઈકની વાત થઈ રાગાદી ભાવ નિવારીને અંતર થઈ જે જીવ ધ્યાવે આત્માને જે રાગાદી વિભાવ છે અને ધ્યાવે છે તે નિર્મળ પર્યાય છે જે જીવ ધ્યાવે આત્મને અખંડ ભેદ ચૈતન મૂર્તિથી આત્મા આવી ગયું માથે માથે આવી ગયું છે અખંડ નિત નિરાવરણ સ્વજ પરિણામ ભાવ એ આત્મા ઓગણી માં આવ્યું છે અમારી આત્મા મારું જેની વાત ઇન્દ્રો સાંભળે એક અવતારી ઇન્દ્રાણી એક અવતારી છે એક મોક્ષનારી શકે પતિ પત્ની બે એક મનુષ્ય ભોગ કરીને મોક્ષ જનારા છે એ જયારે ભગવાનની વાણી આ બધી વાણી કેવી હોય છે બાપુ બહુ ગંભીર છે ઘણી ગુડ ને ઘણું ગંભીર છે પરમાજ્ઞાનનું કથન બહુ સૂક્ષ્મ છે સમજાણું કાંઈ તેથી અધુરું લઘુની પર્યાય આ ગેમ ગેમ નથી એમ કઈ નથી પોતાને ગેમ નથી આ ગેમ ગમે એટલે આ ગેમ કે છે માની લો હા નથી આ ગેમ ગમે એટલે શુદ્ધ જ્ઞાન થી ગમે નથી એ તો કેવું જ્ઞાન થાય ત્યારે જણા એમ કે છે હા 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 અધુરું લઘુ એક સમય કેવું જ્ઞાનની પર્યાયમાં સદગુણાની વૃદ્ધિ થાય શું છે એક પરમાણુમાં અનંત ગુણ અને અનંત ગુણની એક સમયની અનંતી પર્યાય એમાં એક પર્યાયમાં તે સમય અનંત સદગુણ વૃદ્ધિ હાની થાય એ તો ભાઈ કે છે એટલું જો બધું અહીં જણાઈ જાય તો પછી કેવું જ્ઞાનમાં શું બાકી રહે ને એ વસ્તુ છે હા એક અનંત એક પરમાણુના અનંત ગુણ પ્રદેશ એક અનંત ગુણ અને એની અનંતી એક સમયની પર્યાય અનંતી એમાં એક એક પર્યાયમાં સમય સમય ષડગુણાની વૃદ્ધિ એક સમય સમય ષડ વૃદ્ધિના હાની એક સમય સમયમાં હો એક સમયમાં વૃદ્ધિ ને બીજે સમય હાની એમ નહીં બાર ભાવ એક સમયમાં એક કેટલાક એક ઉતરી છે કે છ વૃદ્ધિ લેવી છે હાની લેવી હે એક સમયમાં બે છે એવી સૂક્ષ્મતા એ શુદ્ધ જ્ઞાનમાં પણ કે છે ન આવી શકે આ ગેમ ગેમ કરીને શુદ્ધ જ્ઞાન કે છે એમ માની લેવું એમ કે એવું સૂક્ષ્મ તત્વ હા એક સમયમાં ઉત્પાદ રહી નહીં એ ઉત્પાદ રહીનું લાગુ ન કરે એ ત્યાં એક સમયમાં સદગુણ હાની સદગુણ વૃદ્ધિ એક સમયમાં કોઈ સૂક્ષ્મ છે ત્યાં તો વાત કરી છે એથી કેવો જ્ઞાનનો પર્યાય હીણો થઈ જાય છે એમ આ પ્રશ્ન નથી એવો જ કોઈ પર્યાયનો સ્વભાવ ભગવાને કેવડીએ જોયો છે હા સદગુણાની વૃદ્ધિ પર્યાયમાં થાય છે એના દ્રવ્યમાં નહીં એના ગુણમાં નહીં એવો જ એનો કે સ્વભાવ છે એથી અહીં કે છે છોડી શુભાશુભ વચનને રાગાદી ભાવ નિવારીને જે જીવ ધ્યાવે આત્માને તેને નિયમથી નિયમ છે મોક્ષ માર્ગ છે એમ કે છે તે નિયમથી નિયમ છે આ મોક્ષ માર્ગ કે બધું પ્રાયચિત જ છે એ પ્રાયચિત છે એ આ ભાવને નાશ કરે છે નિવારે છે એટલે થઈ ગયું નહીં આ નિયમ પાપને પુણ્યના ભાવને નાશ કરે છે નિવારી દે છે માટે પ્રાયચિત છે આ ટીકા શુદ્ધ નિશ્ચય નિયમના સ્વરૂપનું કથન છે. શુદ્ધ નિશ્ચય નિયમ મોક્ષનો માર્ગ, નિયમેણ જંકજમ, નિયમથી જે કર્તવ્ય છે સમ્યક દર્શન ચારિત્ર, એને નિયમ કહેવામાં આવે છે. એ નિયમ શુદ્ધ નિશ્ચય નિયમના સ્વરૂપનું કથન, પર્યાયની વાત હો. પણ શુદ્ધ નિશ્ચય નિયમ સ્વરૂપ જ ભગવાન છે. કહ્યું ને કેવળ જ્ઞાન ઉપયોગ છે, તો એ ઉપયોગ છે, કાર્ય ઉપયોગ છે. ભગવાન ટીકાવ, કારણ ઉપયોગ ટીકાવ છે. કારણ ઉપયોગમાંથી કાર્ય ઉપયોગ આવે છે. એ ઉપયોગનું કારણ દ્રવ્ય કીધું જો ત્યાં. પાંચ જ્ઞાન આદિ ઉપયોગ પર્યાયનો, પણ કેવળ જ્ઞાનનો ઉપયોગ એ પરિપૂર્ણ. પણ કે છે કે વસ્તુનું સ્વરૂપ જે ઉપયોગ છે એ તો ટીકાવ છે. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ ટીકાવ છે. એ ટીકાવનો આશ્રયથી આ પર્યાય પ્રગટ થાય. સમજાણું કઈ? એટલે કેવળ જ્ઞાન પણ પૂર્વના મોક્ષ માર્ગને આશ્રય થાય એ ના પડી. તો ત્રિકાળી કારણ છે એમાંથી કાર્ય, કાર્ય પરમાત્મા એને કહે છે ને. ચાર મોક્ષનો માર્ગ પણ કાર્ય પરમાત્માનું કારણ, એ તો પૂર્વનો વ્યય થઈ ગયો, એટલે વ્યવહારથી કહેવા માંગ્યું. કેવળ જ્ઞાનનો ઉપયોગ પણ ટીકાવ કારણમાંથી આવે છે. કારણ ઉપયોગ ટીકાવ છે, કારણ દર્શન ટીકાવ છે, કારણ સંકેત ટીકાવ છે. નિશ્ચય પ્રાચીત ટીકાવ છે. આવું જે દ્રવ્યનું પરમ પરિણામી સ્વરૂપનું ધ્રુવનું આવું સ્વરૂપ છે એને આશ્રય જે પર્યાય પ્રગટ થાય એ શુદ્ધ નિશ્ચય નિયમ સ્વરૂપ કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચય નિયમના સ્વરૂપનું કથન છે વિશેષ કહીશું.